अनुज क्रिया करी सागर तीरा।
संपाति गरुड़ नो भाई दरिया किनारे एक पहाड़ी गुफा में रहते हो तो त्या गाड़िया अंगत सहित सब शोध मंडल टुकड़ी बानरों विचार करने चिंता में बैठी ते वखते संपाति आ बधाने जोई ने पोतानी उदरपूर्ति माटे खूबज साधन मळी गयो आनंद माण्यो पछी एने खबर पड़ी के पोतानो भाई जटायु भगवत शरण थयो छे एटले एनी विगत पूछी लईने त्यार पछी थी छेवटे कह्युं के हुं तमने एक मदद करी शकुं हुं पण भगवान रामनो महिमा मैं पण सांभळ्यो छे एटले એવાનરોને કહ્યું તમે મને સમુદ્રને કિનારે લઈ જાઓ હું તમને કંઈક તમારી જોડે મદદ કરીશ અને ભગવાનની સેવા કરી શકીશ। આમ સમુદ્ર કિનારે સૌ વાનરો સંપાતિને લઈ ગયા। ત્યાં આગળ પોતાના નાના ભાઈ એવા જટાયુની જે કંઈ શ્રાદ્ધ ક્રિયા કરવાની હતી એ સમુદ્રને કિનારે કરી। પછી બધા વાનર વીરોને સંપાતિ કહી રહ્યો છે મારી જે કથની અને આપવીતી છે હું તમને કહું એ તમે સાંભળો। અમે બે ભાઈઓ તરુણ અવસ્થામાં એટલે બાળક પણ નહીં અને યુવા પણ નહીં એને કહેવાય તરુણ। એ તરુણ વયની અંદર અમે બંને ભાઈઓ બસ રમતા રમતા તરુણ અવસ્થામાં ખેલ રમત વધારે પડતી હોય એટલે કે જે રમત કરતા કરતા અમે આકાશ માર્ગે અંતરિક્ષમાં ઉડવાનું શરૂ કર્યું અને સૂર્યની નજીક પહોંચવા સૂર્ય સુધી પહોંચવાનો અમારો બંનેનો આમ ધ્યેય હતો વિચાર હતો। પણ સૂર્ય સુધી પહોંચવા માટે એટલી બધી શક્તિ જોઈએ એ ઉપરાંત એટલું બધું તેજ હતું સૂર્યનું કે મારો નાનો ભાઈ જટાયું ત્યાં અધવચ્ચેથી પાછો ફરીને આવતો રહ્યો એનાથી તેજ સૂર્યનું તેજ સહન થયું નહીં। અંતરિક્ષ યાત્રા ખેડવા વાળા તે વખતે પણ હતા આજે યાનથી ખેડે છે અંતરિક્ષની યાત્રાઓ અને તે વખતે પણ આવા સાહસિકો હતા અને કહ્યું ગગન ગયે મેં અભિમાની મેં અહંકાર મારા બળના અહંકારે ના કેમ જવાય છોકરા રમતા હોય હું તો પહોંચી જવાનો જા તારે ના આવું હોય તો ના આવીશ જો હું જાઉં છું ને તને ખબર પડે સમજણ પડશે એમ સંપાતિ અને ગરુડ જટાયુ બંને ભાઈઓ નીકળેલા કહ્યું કે હું તો પેલો તો નમ્ર હતો એ પાછો ફરી આવ્યો ભાઈ આપણું કામ નહીં આ તો બહુ તાપ લાગે છે સહન નથી થતી ગરમી એટલે પાછો આવતો રહ્યો હું અહંકારનો માર્યો સૂર્યની નજીક પહોંચવા માટે મેં પણ ખૂબ જ પ્રયત્ન કર્યો એટલું બધું સૂર્યનું અપાર તેજ હતું કે એને કારણે મારી ઉડવાની બે પાંખો બળીને ખાક થઈ ગઈ અને ખૂબ ચીસ પાડીને આક્રંદની ચીસ પાડીને ઘોર ચિત્કાર પાડીને હું જમીન ઉપર પાછો પૃથ્વી ઉપર ઢળી પડ્યો। પણ માર્ગમાં એક ચંદ્રમા નામના ઋષિ હતા એમણે મારી ઉપર એમને ખૂબ દયા આવી મને જોઈને એમ થયું અરે આ બિચારું પક્ષી બે પાંખો કપાઈ ગઈ છે બળી ગઈ છે ઉડી શકશે આપણે ઘરમાં જોઈએ છે ને પંખામાં એકાદ ચકલી આવી ગઈ હોય અને પછી જો પડી ગઈ હોય ને એકાદ પાંખ કપાઈ ગયો હોય તો પાણી છાંટીએ હાથમાં લઈએ પાછું એને કંઈક ખૂબ એ કરીને એમ દયાપૂર્વક આ ચંદ્રમા નામના મુનિએ પણ મારી ઉપર ખૂબ ભાવથી વાત્સલ્યથી હાથ ફેરવીને જોયું કે આ તો આની બે પાંખો બળી કપાઈ બળી ગઈ છે મારી ઉપર દયા આવી
બહુ પ્રકાર જ્ઞાન સુનાવા.
અહંકાર હતો ને, ઉંમરે નાની હતી, તરુણ અવસ્થા હતી, પણ છતાંય ઋષિએ મને પાસે બેસાડી, મારી સારવાર કરી અને મને અનેક પ્રકારની જ્ઞાનની વાતો કહી કે દીકરા બેટા, જો આવો અહંકાર આવો અભિમાન ના કરીએ, કોઈ દિવસ આવું સાહસ કરીને તો નુકસાન થાય, દુઃખી થઈએ, જો આ કેવી વારી તારી આવી છે. એમ ચંદ્રમા ઋષિએ ખૂબ જ જ્ઞાન આપી, થોડીક સમજણ આપી, થોડીક શિખામણ આપી અને બહુ જ રીતે એને સમજાવી. આટલી નાની ઉંમરમાં તરુણ અવસ્થા જે આ શરીરનો અંતનો અભ્યાસ દેહાધ્યાસ એ છોડાવી દીધો. દેહ જનિત અભિમાન કે આ શરીર એ જ હું છું, હું આવો છું, હું તાકાત વાળો છું, હું શક્તિ વાળો છું, આ શરીર એટલે જ હું. પણ કે ભૈલા, આ શરીર એ તું નહીં, આ શરીર તું નાશવંત છે, ક્ષણભંગુર છે, એ જન્મતા પહેલાંય નહોતું અને મર્યા પછી રહેવાનું નથી. આ તો જે કંઈ છે એ સ્વપ્ન જેવું છે, એની અંદર કંઈ સાર નથી. તું એક આત્મા સ્વરૂપે સ્વયં છું અને એ શાશ્વત છે એમ કહી અને જે દેહાધ્યાસ તે અભિમાન હતું એ છોડાવી દીધું. ઉપરાંત આ જે કઈ સ્થિતિ થઈ હતી એનું નિવારણ કેવી રીતે થશે? આ તારી પાંખો કપાઈ ગઈ છે, ક્યાં સુધી તું દુઃખી રહીશ? તો કે સાંભળ, ત્રેતા યુગની અંદર જ્યારે ભગવાન બ્રહ્મ પરમાત્મા મનુષ્ય અવતાર લઈને આ ધરાતલ ઉપર આવશે ત્યારે એમની સ્ત્રી, એ ભગવાનની સ્ત્રી અવતાર લઈને આવ્યા છે ત્યારે કોઈક રાક્ષસોનો રાજા એને ઉપાડી જશે. આ ભગવાનના અવતાર પહેલા સંપાતિ આ વાત જાણતો હતો, એટલે એને કહ્યું કે આ ત્રેતાયુગની અંદર બ્રહ્મ સ્વયં અવતાર લેવાના છે અને એમની અર્ધાંગના પત્નીને એક રાક્ષસનો રાજા ઉપાડી જવાનો છે અને તેને શોધવા માટે, એની શોધ માટે એમના દૂતો આ બાજુ ફરતા ફરતા આવશે, મોકલશે ભગવાન. અને એ જ્યારે તને મળશે ત્યારે તું ફરી પાછો પવિત્ર થઈશ. અહંકાર તો છોડાવ્યો, જ્ઞાન આપ્યું, પણ હજુ પવિત્ર થયો નથી, એનામાં હજુ પાંખો પણ ફૂટી નથી, આંખ આવી પણ પાંખ નથી, દ્રષ્ટિ છે પણ ગતિ નથી. ઘણાની પાસે ગતિ હોય પણ દ્રષ્ટિ ના હોય, દ્રષ્ટિ અને ગતિ બંને હોય એ જ એક ઋષિ તરીકે પરમાત્મા સુધી પહોંચી શકે. એટલે અહીંયા આગળ કહ્યું તે નહીં મિલે તે હોવ પુનીતા. જ્યારે એ ભગવાનના દૂતો સીતાજીની શોધમાં આવશે, મોકલશે તે વખતે તને મળશે ને ત્યારે તું પવિત્ર થઈશ, ત્યાં સુધી નહીં અપવિત્ર છું. ઉપરાંત ભગવાનના એ દૂતોના તને દર્શન થશે ભગવાન પછી, પણ ભગવાનના સેવકોના તને દર્શન થશે ને એના પુણ્યથી ફરી તારી પાંખો આવશે, પાંખોની શક્તિ પણ આવી જશે. અને એ બધા જે સીતાજીની શોધમાં આવ્યા હશે એમને તો સીતાજીને ક્યાં છે એમ એધાણી બતાવી દઈશ. જુઓ કે આ જગ્યાએ, આ બાજુએ, અહીંયા ગાડી, એની આની ગાડી ત્યાં બેઠા હશે, એટલે એધાણી આપી દઈશ. સીતાજી ક્યાં છે એની એધાણી તું આપી શકીશ, એટલી સેવા તારાથી થશે. અને એ ચંદ્રમા ઋષિએ મને જે કહ્યું હતું એની રાહ જોઈને આ પર્વતની ગુફામાં હું આટલા વર્ષોથી રહેતો હતો, આશા બંધાયેલી હતી કે કોક તાળો આવશે આવશે આવશે, જેમ સાબરીને હતું કે ભગવાન મારી ઝૂંપડીએ આવશે, મારી ઝૂંપડીએ આવશે એમ. સંપાતિને હતું કે ભગવાનના દૂતો, એના ભક્તો, એના સેવકો તો આવશે ને, ક્યારેક તો આવશે ને એમ. એ ઋષિએ જે વાત કહી હતી મને, એમની વાણી આજે સત્ય પડી. હવે હું તમને જે વાત કહું એનાથી તમે જે ભગવાનની સેવા કરવા માટે આવ્યા છો એ ભગવાનની સેવા તમે કરો, જરૂર તમને સફળતા મળશે. અને એના તમને જે વાત કહું છું, સુનો મમ વચન, મારી વાત સાંભળો, જરૂર તમને સફળતા મળશે. ભગવાનના ની સેવામાં તમે પાર ઉતરી જશો. જુઓ આ બાજુ દક્ષિણ દિશામાં આ દરિયાને પેલે કિનારે એક ત્રિકૂટ નામનો પર્વત છે, અને એ પર્વતની આજુબાજુ, એ પર્વતની ઉપર લંકા નામનો એક ટાપુ, એક છે રાજ્ય છે. ત્યાં એક પેલો રાવણ સાહજિકતાથી, સાહજિક જીવન જીવતો, આમ નિર્ભય થઈને ત્યાં આગળ પડ્યો રહે છે. અને ત્યાં ગાડી એ લંકા ત્રિકૂટ પહાડની ઉપર એ લંકામાં એક અશોક વાટિકા છે. ત્યાં ગાડી અશોક વૃક્ષની નીચે, અશોક વાટિકાની અંદર એ આસોપાલવના વૃક્ષની નીચે સીતાજી ચિંતારત શોક મગ્ન થઈને બેઠેલા છે. આટલે સુધી કહ્યું, કેવી રીતે કહ્યું છે હવે આવશે. આ ઘીધે આટલે બધે દૂરથી દરિયાના પેલે કાંઠે છે, અને આ બાજુથી કહ્યું, જુઓ પૂરેપૂરું સરનામું આપી દીધું, લંકા, લંકાની અંદર અશોક વાટિકા, અને અશોક વાટિકાની અંદર આસોપાલવના વૃક્ષની નીચે સીતાજી બેઠેલા છે, શોક મગ્ન દુઃખી. હવે આટલો બધી વેધાણી આપી દીધી તો પેલા બધાને તો એમ થાય કે આ ગપ્પા તો નહીં મારતો હોય, અમને કશું નથી દેખાતું ને, તું કઈથી વાત કરું? તો કહે છે કે મેં દેખાવું તું નહીં, હું જોઈ શકું છું પણ તમને દેખાતો નથી. કેમ? ગીધની દ્રષ્ટિ એટલી બધી આમ તીક્ષ્ણ હોય, એટલી બધી દૂર સુધી પહોંચે કે વાત ના પૂછો. આકાશની અંદર ખૂબ ઊંચે ઉડતું હોય ગીધ, ખૂબ ઊંચે ઉડતું હોય, પણ નીચે જો સાપ જતો હોય કે કંઈક ઉંદર હોય કે મરેલી કંઈક કોઈ વસ્તુ પડી હોય તો એટલે ઊંચેથી ઉડતી હોય, દેખાય ત્યાંથી આમ સીધું નીચે ઉતરે. કોઈ દાડ જોયું છે આમ આવે ને પાંખો આમ કરી સીધો પેલો વિમાન નીચે ઉતરીને પકડીને પાછું પડશે એમ કે તુમ દેખાવું મેં નહીં. ગીધાઈ દ્રષ્ટિ અપાર, ગીધની દ્રષ્ટિ અત્યંત તીખી હોય છે, આમ દૂર સુધીની જોઈ શકે, અને એની ઝાપોટ પણ એવી જ તીખી હોય. અને એક મારે ને એકવાર પ્રયાગના કુંભમેળામાં જતા હતા, અવિચલદાસ મહારાજની ગાડી આગળ હતી ને આપણે પાછળ હતા, તે ગીત સામો અજળ્યો, આખો ગાડીનો આખો કાચ તોડી નાખ્યો આગળનો. ગીત અહી દ્રષ્ટિ અપાર, એની શક્તિ એવી હોય. 20 કિલો એક ગીધનું ઊંચકી ના મળતા. તો આમ ગીધને આવી દ્રષ્ટિની આવી શક્તિ હોય કે હું જોઈ શકું છું, એટલા માટે કે મારી એમને પ્રમાણ આપ્યું કે હું કેવી રીતે જોઈ શકું છું કે આટલે ઊંચે હઈએ તો આટલું નાનું ઉંદરડું હોય તોય દેખાઈ જાય, નાનું સાપોલિયું ચાલી જતું હોય તોય તરત ઉઠાઈ લે એટલે નીચેથી ઉતરીને. એટલે ગીધ અહી દ્રષ્ટિ અપાર, મેં દેખાવું તું ના. પણ શું કરું, જ્યારે સૂર્યની સામે એને એની ઉપર પહોંચવા માટે તો ઉડ્યા હતા, તો તરુણ અવસ્થા હતી, પણ અત્યારે તો આ પડ્યો પડ્યો ઘરડો થઈ ગયો છું. બૂઢ ભયવ, નહીં તો હું તમને કંઈક
અથુક સહાય તમારા,
કઈક થોડીક સહાય મદદ તમને કરી શકત? આટલી મોટી મદદ કરી હોતી, આખું સરનામું આપી દીધું, ઠેકાણું આપી દીધું, આ જગ્યાએ છે. પણ જો બે પાંખ હોય અને એને એવી શક્તિ હોત તો ત્યાં જઈને લઈ આવત. નાનો ભાઈ જટાયુ જો રાવણની સાથે સંઘર્ષમાં ઉતરી શકતો હોય તો આ તને મોટો ભાઈ છે. એ ધારે તો રાવણને ઉઠાવીને લઈ આવે, પણ કે હવે ઘરડો થયો છું, નહીતર તો તમને કંઈક સહાય કરી દે.